గారు పియాలని సంతది సిల్లా మంతితుమా
ముసున ఒబవన అపే గారు సభాపతిమని విశేషమ అదదినే అయవయ వివాదే తుల అధ్యాపన శాస్త్రే పిలిబందవ కథా కరన్న లభీమ పిలిబందవ మమ విశేషమ ఒబతుమాట ఏ వగేమ ఏకాబద్ధ విపక్షేటాత్ మగే గౌరవనీయ ప్రణామే స్తుత్య పుదకరం గారు సభాపతిమని అధ్యాపన శాస్త్రే గన మినిసు విధియట అపి పక్షభేదకిన్ తొరవ పాఠభేదకిన్ తొరవ హితన్న పులువన్నాం అపే అధ్యాపన శాస్త్రే ఇతామత్మ ఇహల మట్టమట గన్న పులువన్ కేలా దడి విశ్వాసయక్ మట తీన ఎహమ మమ కియన్నే మమ వృత్తియెన్ గురువరేక్ హటియట హిటపు నిసా ఎదాసా అద వెనకొట అధ్యాపన శాస్త్రే ప్రగతియ పిలిబందవ గత్తోత్ సమహర అవస్థావకది అపట సతుటు వెన్న పులువం వగేమ సమహర అవస్థావలది అపిట సతుటు వెన్న బెరి తత్వయక్ ఉదావెలా తీను మట మతకాయి గారు సభాపెత్తుమని జనవరి అట్టట కాలీన్ అధ్యాపనే గన హీన దకపు అపే గురువరు దెమౌపియాన్ దరువంట అద అత్తలా తీన ఇరణమ పిలిబందవ గత్తం పస్సే అద ఏ సిహిన లోకెక అతరమం వెలా కీలాయి మట పవసన్న తీన్ అధ్యాపన శాస్త్రేట సియట హయాక్ వెంకరల అధ్యాపన శాస్త్రే ఇహలట గేన్న ఉత్సాహ గన్న కియపు ఏ వగేమ ఏ వెనస కరన్న యటగిరియన్ కేగహపు ఏ అయ అద మం హితన్న ఇతామత్మ కనగాటు వినో అతి విశేషమ్మ మే వెనస అతి కరన్నట అధ్యాపన శాస్త్రేతుల దండి హడాక్ నగపు శరత్ విజయ సూర్య ఏ వగేమ నిర్మా రంజిత్లా ఏ హండ కెసే వెత్తత్ అడుమగానే కెంద్రిలి సద్యక నతివీమ పిలిబందవ మం హితన్నే అపి కనగాటు వినో ఎతుమల్ల పిలిబందవ అద మం హితన్నే అపే గరు అధ్యాపన అమెత్తుమని మం ఒబతుమత్ ఎక్క బొహమ సమీప కెనెక్ ఏ వగేమ ఒబతుమాట మం గరు కరణ కెనెక్ మే అధ్యాపనే సియట హయక్ వెంకరన్న కథా కరపు కాలే వగేమ గియ వర్షయ తుల వెంకరపు ముదలి సియట తిస్ దెకక్కత్ మం హితన్నే ఏ ప్రమాణేక ఒక ప్రగతియ లబాగనీయమట నొహకి వీమ పిలిబందవ విశేషమ్మ కనగాటు ఎనం ఏకనిసా అపి హానవ మే అధ్యాపనే దిదాస్ దాసే ప్రగతియ పిలిబందవ మే పార్లిమెంటు అయిన అపి అధ్యాపన శాస్త్రే ఇన్న సీలు దినా సతుటట పత్తెన్న పులువంద కీల అపే అమెత్తుమని అపి పెహదిలియోమ దన్న కరుణక్ తమై అపి దరువంట దనుమ కుశలత ఆకల్ప లబాదెన్న తమై ఉత్సాహగాన్ అధ్యాపన శాస్త్రేతుడు అద వెనకొట మహితన్నే ఆకల్పమే వెనస ఇతామత్మ హుందిం అతికరగన్నట బెరివెచ్చ నిసా అద అపే గరు సభాపెత్తుమని అద మే రటే అపే అహింసక పాసల్ దరువ మతట హురు వెలా ఇవరాయి మమ్మే కియన్నే అద్ద కీమెన్ అద అపే అహింసక పాసల్ దరువ మతట హురు వెలా ఇవరాయి విశేషమ్మ ప్రధాన పాసల్ అరగత్తట పస్సే ప్రధాన పాసల్ వెల అరక్కు బీర గంజ మత్పెతి సహా వెనత్ మద్రవ్య అద వెడిపుర భావితేట దరువ పురుదు ఎలా తీను దరువ హురు ఎలా తీను అపి గత్తన్ పస్సే విశేషమ్మ అంతరాయక ఔషధ పాలక మండలయ నికుత్కరపు దిదాస్ దహతే వార్తావత్తెక్క మే వార్తావత్తెక్క అత్తడంగువట గత్త දරුව සංඛ්‍යාව විශේෂයෙන්ම 2014 දී අවුරුදු 15 18 අතර 2014 දී 37යි 2016 දී එය වැඩි වෙනවා 2411 දක්වා ඒ වගේම අවුරුදු 19ත් 24ත් අතර 2014 දී 793යි එය වැඩි වෙනවා 5456 දක්වා මේක ඉතාමත්ම ඛේදනීය තත්ත්වයක් අපේ පාසල් පද්ධතිය තුල අපේ දරුවෝ විනාශ කරන මේ මත් ඌදුර මං හිතන්නේ අද රකුසෙක් බවට පත් වෙලා අපේ පාසල් දරුවෝ අපේ දරු පරපුර විනාශ කරන මට්ටමක් උදා වෙලා තියෙනවා ඒ විතරක් නෙවෙයි අපි දන්නෝ මේ වන විට විශේෂයෙන්ම ලංකාවේ
ගරු මන්තුමත් අවිනාඩි 2යි
ලංකාවේ ළමා හිංසන වේගයෙන් වැඩි වෙලා තියෙනවා ඉතාමත්ම වේගයෙන් වැඩි වෙලා තියෙනවා මේ තත්ත්වය මං හිතන්නේ අපි නැති කරන්නට කටයුතු කරන්න ඕනේ මෙහිදී අපි විශේෂයෙන්ම පාලනය කරන පක්ෂ විතරක් නෙවෙයි අපි විපක්ෂයේ හිටියත් අපට ලොකු වගකීමක් තියෙනවා මේ සම්බන්ධව සොයා බලලා අපි විවේචනය විතරක් නෙවෙයි කළ යුත්තේ අද පාසල් පද්ධතියට ඇති වෙලා තියෙන මේ තත්ත්වය මේ ඛේදනීය තත්ත්වය නැති කරන්නට අවශ්‍ය කටයුතු කරන්න ඒ වගේම ගරු ඇමතුමනි පෙර පාසල් අධ්‍යාපනය පිළිබඳව අපි මීට වඩා විධිමත් වැඩපිළිවෙලක් දියත් කරන්න ඕනේ විධිමත් වැඩපිළිවෙලක් දියත් කරන විතරක් නෙවෙයි අද පෙර පාසල් ගුරුවරයා ඉතාමත්ම අපහසුතාවයට පත් වෙලා තිනෝ එදා මහින්ද රාජපක්ෂ මැතිතුමා 2500ක් ලබා දෙන්න හිටපු ඒ පෙර පාසල් ගුරුවරයාට අද ලබා දෙන්නේ 250යි ඒ 250ත් සමහර දීර්ඝ කාලයක් පෙර පාසල් තුල සේවය කරපු පෙර පාසල් ගුරුවරුන්ට උසස් පෙළ නැහැ කියලා අද ඒ 250ත් නොලැබෙන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. ඒ වගේම පෙර පාසල් වල මට විනාඩියක් දෙන්න අපේ ගරු සභාපතිතුමනි
විනාඩිය ඉවර කරන්න.
ළමා කටයුතු අමාත්‍යාංශයේ යටතේ වෛශීෂ්‍ය. පෙර පාසල් එන්නේ අපිට නෙමෙයි.
නමුත් අපි මේ පිළිබඳව මේ අධ්‍යයනය කරලා අපිට යම් කිසි දෙයක් කරන්න පුළුවන් නම් හොඳයි කියලා අධ්‍යාපන ශාස්ත්‍රය ගැන මගේ අදහස. ඒ වගේම විශේෂයෙන්ම අද අපේ ජාතික පාසල් වල ගුරු හිඟයක් තියෙනවා. මං ගත්තන් පස්සේ කළුතර දිස්ත්‍රික්කේ විශේෂයෙන්ම අලුත්ජ මහවිද්‍යාලේ ගත්තත් ප්‍රාථමික ගුරුවරුන්ගේ අඩුවක් තියෙනවා. මම විශේෂයෙන්ම ගරු ඇමතුමාගේත් ඒ වගේම අපේ අධ්‍යාපන අධ්‍යක්ෂතුමා ඇතුළු නිලධාරීන්ගේත් අවධානය යොමු කරනවා. කළුතර දිස්ත්‍රික්කේ පාසල් වල ඒ ගුරු පුරප්පාඩු පුරවල ඒ දරුවන්ට නිවැරදි අධ්‍යාපනයක් ලබා දෙන්න කියන පණිවිඩය ලබා දෙමින් ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා.
ස්තුතියි. හොන්ඩබල් සිවසක්ති ආනන්දන්.
ගෞරව තලමෙදාංගම් තවසාලර අවර්ගලේ இன்றைய கல்வி அமைச்சு மற்றும் விளையாட்டுத்துறை அமைச்சு தொடர்பாக சில விடயங்களை உங்களுடைய கவனத்தை கொண்டெல்லாம் நினைக்கின்றேன் வடக்கு கிழக்கு மாகாணத்தை பொறுத்தவரை இந்த கடந்த 30 வருட கால யுத்தம் கல்வியிலேயே ஒரு பாரிய அளவிலே ஒரு தாக்கத்தை ஏற்படுத்தியிருக்கிறது இந்த தாக்கமானது ஒட்டுமொத்தமான தமிழ் மக்கள் மத்தியினுடைய ஒரு இருப்பையே கேள்விக்குறியாக்கி இருக்கிற இந்த நிலைமை ஏற்பட்டுகிறது ஆகவே கௌரவ அமைச்சர் அவர்களே வடகிழக்கிலே கல்விக்காக நீங்கள் விசேடமான கவனத்தை செலுத்த வேண்டிய தேவை இருக்கிறது குறிப்பாக இந்த யுத்தம் காரணமாக தாய் தந்தையை அல்லது இருவரையும் இழந்த மாணவர்கள் வடகிழையும் கிழக்கிலேயும் நான் நினைக்கிறேன் பல ஆயிரக்கணக்கான மாணவர்கள் இந்த கல்வியை தொடர முடியாமல் அவர்களுக்கு தேவையான அடிப்படை வசதிகள் உணவு உடை சுகாதாரம் பாதுகாப்பு போன்ற இந்த வசதிகளுக்கு இந்த தாய் தந்தையை இழந்த மாணவர்கள் தங்களுடைய உறவினர்கள் அல்லது நண்பர்களுடைய பராமரிப்பிலே பல ஆயிரக்கணக்கான இந்த மாணவர்கள் இந்த கல்வியை கற்றுக்கொண்டிருக்கின்றார்கள் ஆகவே அவர்களுக்கான இந்த கல்வியை முழுமையாக தொடர்வதற்கு நீங்கள் அவர்களை அவர்களுக்கு தேவையான சகல வசதிகளும் செய்து கொடுக்க வேண்டிய பாரிய பொறுப்பு கல்வி அமைச்சுக்கு இருக்குது அதே மாதிரி இந்த யுத்த காரணமாக தாய் தந்தையை இழந்த மாணவர்கள் வடகிழக்கிலே பல சிறுவர் இல்லங்களிலே தங்கியிருக்கின்றார்கள் இந்த சிறுவர் இல்லங்களிலே இருக்கக்கூடிய இந்த மாணவர்களுக்கும் கூட அவர்களுக்கு தேவையான அடிப்படை வசதிகள் கூட யாரோ ஒருவருடைய கையை நம்பித்தான் இந்த மாணவர்கள் இருக்கிறார்கள். அது பவுனியாவில் இருக்கலாம், வட மாகாணத்தில் எடுத்துக்கொண்டார் இருக்கலாம், கிழக்கு மாகாணத்தில் பல சிறுவர் இல்லங்களில் இருந்து நூற்றுக்கணக்கான மாணவர்கள் பாடசாலையிலே கல்வி கற்கின்றார்கள். அந்த மாணவர்களுக்கு தேவையான அத்தியாவசிய உதவிகளை கூட அந்த சிறுவர் இல்லங்களை நடாத்தி கொண்டிருக்கின்றவர்கள் மிகுந்த கஷ்டங்களுக்கு மத்தியிலே அந்த மாணவர்களை பராமரிக்கின்றார்கள். அதாவது சிலர் புலம்பெயர்ந்த நாடுகளில் இருக்கின்றவர்களும் அல்லது சில தனவந்தவர்களும் தங்களுடைய சிறிய சேமிப்பின் ஊடாக அல்லது தங்களுடைய குடும்பத்திலே ஏற்படுகின்ற சிறு சடங்குகள் சம்பிரதாயங்கள் ஊடாக கிடைக்கின்ற அந்த பணத்தின் ஊடாகத்தான் இந்த சிறுவர் இல்லத்தில் இருக்கக்கூடிய மாணவர்களுக்கான உணவு உடைகள் வழங்கப்பட்டு இந்த மாணவர்கள் சிறுவர் இல்லத்திலிருந்து கல்வியை கற்றுக்கொண்டிருக்கின்றார்கள். ஆகவே இந்த மாணவர்களுக்கான இந்த கல்வியை கற்கிறதுக்கான சகல வசதிகளும் கல்வி அமைச்சர் என்ற வகையில் இந்த யுத்தத்தால் பாதிக்கப்பட்டிருக்கின்ற இந்த மாணவர்களுக்கு தேவையான வசதிகள் செய்து கொடுக்க வேண்டிய தேவை இருக்கிறது. குறிப்பாக குறைந்தபட்சம் இந்த பாடசாலைகளில் வழங்கப்படுகின்ற மதிய உணவு, அந்த மதிய உணவில் உணவை கூட இந்த சிறுவர் இல்லங்களில் இருக்கக்கூடிய அந்த பிள்ளைகளுக்கு கிடைக்கக்கூடிய அளவுக்கு நீங்கள் அந்த சிறுவர் இல்லங்கள், அதாவது வடக்கிலையும் கிழக்கிலையும் மொத்தம் எவ்வளவு சிறுவர் இல்லங்கள் இருக்கிறது, எவ்வளவு மாணவர்கள் அந்த சிறுவர் இல்லங்களில் இருந்து இந்த பாடசாலைக்கு செல்கின்றார்களோ அந்த கணக்கெடுப்பை எடுத்து இந்த பாடசாலைக்கு வழங்குகின்ற அந்த மதிய உணவை கூட நீங்கள் இந்த சிறுவர் இல்லங்களுக்கு கொடுப்பீர்களாக இருந்தோம் என்று சொன்னாலும் உண்மையிலே அந்த பிள்ளைகளும் வந்து தங்களுடைய இந்த கல்வியை தொடர்வதற்கு முக்கியமாக அது ஒரு பெரிய பிரயோசனமாக இருக்கும் என்றதை கூறிக்கொண்டு அடுத்ததாக இந்த வடக்கு மாகாணத்தில் விசேஷமாக பல தேவைகள் இருக்கின்றன. குறிப்பாக இந்த அதிபர் ஆசிரியர்களுடைய பதவி உயர்வு கொடுப்பனவு மற்றும் அவர்களுடைய சம்பள நிலுவைகள் நீண்ட காலமாக வழங்கப்படவில்லை என்பதை வடக்கு மாகாணத்தில் இருக்கக்கூடிய அமைச்சரூடாக நான் சில தகவல்களை பெற்றுக்கொண்டேன். ஆகவே அதை 12 வலயங்கள், வடக்கு மாகாணத்தில் இருக்கக்கூடிய 12 வலயங்கள்லேயும் இந்த அதிபர் ஆசிரியர்களுக்கான பதவி உயர்வுகளும் சம்பள நிலுவைகளையும் நீங்கள் அதை அவர்களுக்கு பெற்றுக் கொடுப்பதற்குரிய நடவடிக்கை எடுக்க வேண்டும். அதேபோல் அருகில் உள்ள பாடசாலைகள் சிறந்த பாடசாலை வேலைத்திட்டங்களின் கீழ் வடக்கு மாகாணத்தினுடைய கட்டிட திணைக்களங்கள் மற்றும் கல்வி அமைச்சினால் செய்யப்பட்ட வேலைகளிலே ₹289 மில்லியன் கொடுப்பனவுகள் வழங்காததால் இந்த ஒப்பந்தக்காரர்கள் மிகுந்த கஷ்டங்களுக்கு மத்தியில் இருக்கிறார்கள். தங்களுடைய வங்கிகளிலே கடனை பெற்றும் வட்டிக்கு பணத்தை பெற்றும் இந்த வேலைகளை தொடங்கியவர்கள் அந்த வேலைகளை தொடர்ந்து முடிக்க முடியாமல் இருக்கிறார்கள். ஆகவே அந்த பணத்தை வழங்கும்படி கேட்டிருக்கின்றார்கள். இதுக்கு அப்பால் வடக்கு மாகாணத்தில் இருக்கக்கூடிய தேசிய பாடசாலைகளில், அதாவது யாழ்ப்பாண பாராளுமன்ற உறுப்பினர் கௌரவ சித்தார்த்தன் அவர்கள் இதை பேசும்படி கேட்டிருந்தார். அதாவது தேசிய பாடசாலைகளில் இருக்கக்கூடிய விஞ்ஞான ஆய்வுகூட ஊழியர்கள், சிற்றூழியர்கள், இவர்கள் யாழ்ப்பாணத்திலே சாவச்சேரி யாழ்ப்பாணம் இந்து கல்லூரி, மானிப்பா இந்து கல்லூரி போன்ற இடங்களிலே இந்த சிற்றூழியர்கள் சிங்கள மொழி மூலம் உரியவர்களை அங்கே நியமிக்கப்பட்டிருக்கிறார்கள். ஆகவே இவர்கள் எப்படி இந்த மாணவர்களுக்கு, அதாவது தமிழே தெரியாத இந்த சிற்றூழியர்கள் எப்படி இந்த மாணவர்களுக்கு இந்த கல்வியை கற்பிக்க போகிறார்கள் என்பதை தயவுசெய்து நீங்கள் உணர்ந்து கொள்ள வேண்டும். ஏனென்றால் வடக்கு மாகாணத்தில் எத்தனையோ இளைஞர்கள் யுவதிகள் இன்றைக்கு வேலையில்லாமல் இருக்கிற நேரத்தில் நீங்கள் இப்படிப்பட்ட மொழி தெரியாதவர்களை நியமிப்பதன் ஊடாக அவர்கள் இந்த மாணவர்களுக்கு எதை கற்பிக்க போகிறார்கள் என்றதை, இந்த தவறுகளை தொடர்ந்தும் நீங்கள் தயவு செய்து செய்ய வேண்டாம். ஏனென்றால் நாங்கள் தொடர்ச்சியாக வலியுறுத்துகிறோம் வடக்கு கிழக்கில் இருக்கக்கூடிய இந்த நியமனங்கள், அதாவது சிற்றூழியர்களாக இருக்கலாம், அரச உயர் பதவியில் இருக்கக்கூடிய அரசாங்க அதிபர்களாக இருக்கலாம், இன்னுமே வந்து உங்களிடமிருந்து அந்த மனநிலையில் மாற்றம் பெறவில்லை. நாங்கள் தொடர்ச்சியாக இந்த சபையில் நல்லிணக்கத்தை பற்றி பேசுகிறோம் அல்லது சமாதானத்தை பற்றி பேசுகிறோம், ஆனால் நடைமுறையில் எதுவுமே வரவே இல்லை. இப்போ உதாரணத்துக்கு நாங்கள் வவுனியா அரசாங்க அதிபர், நாங்கள் வவுனியா அரசாங்க அதிபராக இருக்கக்கூடியவர் கடந்த 2 வருடங்களுக்கு மேலாக நாங்கள் அங்கே ஒரு தமிழ் பேசுகிறவரால் நியமிக்க சொல்லி கேட்டோம். பொது நிர்வாக அமைச்சர் குறிப்பிட்டால் இல்லை, தற்போது வந்திருக்கிற அரசு அதிபர் 3 மாதத்திலே அவர் அம்பாறை மாவட்டத்துக்கு சென்று விடுவார், மீண்டும் நாங்கள் அங்கே இருக்கக்கூடிய தமிழ் அரசாங்க அதிபரை நியமிப்பதாக நீங்கள் கூறியிருந்தீங்க. ஆனால் இன்றைக்கு அந்த அரசாங்க அதிபர் இடம் மாற்றி செல்லுகின்ற அதே நேரத்தில் தற்சமயம் புதிதாக மீண்டும் நீங்கள் பெரும்பான்மை இனத்தை சேர்ந்த ஒரு அரசாங்க அதிபரை வவுனியாவுக்கு அனுப்பியிருக்கிறீர்கள். ஆகவே அந்த பிரதேசம் ஒரு 95% மேற்பட்ட தமிழ் பேசும் மக்கள் வாழுகிற இடத்துல ஒரு மொழி தெரியாத அரசாங்க அதிபரை நீங்கள் அனுப்புவதன் ஊடாக எப்படி அந்த மக்கள், அந்த மாவட்டத்தில் இருக்கக்கூடிய மக்கள் தங்களுடைய பிரச்சனைகளை, தங்களுடைய தேவைகளை பூர்த்தி செய்ய முடியும்? ஆகவே தயவு செய்து நீங்கள் அதை எந்த திணைக்களங்களாக இருந்தாலும் சரி, அந்த பிரதேசங்களில் இருக்கக்கூடிய சிற்றூழியர்களாக இருக்கலாம், அல்லது அரச உயர் பதவிகளில் இருக்கக்கூடியவர்களாக இருக்கலாம், அந்த மாவட்டத்தில் இருக்கிறவர்களை நீங்கள் நியமனம் செய்யுங்கள். இன்றைக்கு தமிழ் பேசுகின்ற இலங்கை நிர்வாக சேவையில் தரம் உண்டு, அதே மாதிரி விசேட தேவை விசேட தரம் உண்டில் இருக்கக்கூடிய எத்தனையோ தமிழ் அந்த உத்தியோகத்தர்கள் அதிகாரிகள் இருக்கிறார்கள். இருக்கத்தக்கதாக நீங்கள் இப்படியான திணிப்புகளை அதை நிறுத்தி கொள்ள வேண்டும் என்பதை கேட்டுக்கொண்டு, வடக்கு மாகாணத்திலே 252,000 மாணவர்களும் 13,650 ஆசிரியர்களும் கடமை புரிகின்ற இந்த மாகாணத்திலே தளபாடம் என்றது ஒரு பாரிய பற்றாக்குறையாக இருக்கிறது. ஆகவே கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் அந்த மாகாணத்தில் இன்றைக்கு விஞ்ஞானம் தொழில்நுட்பம் எங்கேயோ சென்று விட்டது, ஆனால் எங்களோட மாகாணங்களில் இன்னும் மரத்துக்கு கீழே இருந்து இந்த மாணவர்கள் கல்வி கற்க வேண்டிய வசதி இருக்குது, கட்டிட வசதிகள் போதாது, அதே மாதிரி தளபாடங்கள் பற்றாக்குறைகள் நிறையவே இருக்கின்றன. ஆகவே அந்த அதுகளை அவற்றை நிவர்த்தி செய்ய வேண்டுமென்றதை கேட்டுக்கொண்டு, இன்னும் ஒரு முக்கியமான விடயம், வவுனியா மாவட்டத்திலே பண்டாரிகுளம் விபுலானந்தா கல்லூரி இந்த பாடசாலை கடந்த 10 வருட காலமாக கிட்டத்தட்ட 2,200 மாணவர்கள் கல்வி கற்கின்ற இந்த பாடசாலையில் இந்த பாடசாலைக்கான விளையாட்டு மைதானம் ஒன்று இல்லாத குறை கடந்த 10 வருட காலமாக எங்களுடைய மாவட்ட ஒருங்கிணைப்பு குழு, அதே மாதிரி ஜனாதிபதி, பிரதமர், சகல அமைச்சர்களிடம் நீண்ட காலமாக இந்த பாடசாலை மாணவர்கள், பாடசாலை கல்வி சமூகம் இந்த கோரிக்கையை விடுத்து கொண்டிருக்கின்றார்கள். ஆகவே பாடசாலைக்கு எதிர்ப்புறமாக அதுக்குரிய காணி இருக்கின்றது. ஆகவே அந்த காணியை பெற்றுக்கொள்வதற்கு உங்களுடைய அமைச்சின் ஊடாகவோ அல்லது வேறு ஏதாவது ஒரு நிதி ஊடாகவோ இந்த 2,200 மாணவர்களுக்கும் அந்த தங்களுடைய விளையாட்டோ அல்லது பயிற்சிகளில் ஈடுபடுறதுக்கு இந்த மைதானம் இல்லாத காரணத்தினால் நீங்கள் இந்த பண்டாரிகுளம் விமலானந்த கல்லூரிக்கு அந்த மைதானம் ஒன்றை பெற்றுக்கொள்வதற்குரிய நிதியை பெற்றுக் கொடுக்க வேண்டும். அதே மாதிரி வவுனியா தமிழ் மத்திய மகாவித்தியாலயத்திலுமே அந்த மைதானம் புனரமைப்பு செய்வதற்காக நீண்ட காலமாக அந்த கோரிக்கையை விடுத்து கொண்டிருக்கின்றார்கள். ஆகவே அந்த மகாவித்தியாலயத்தினுடைய காணி புனரமைப்பை செய்து கொடுக்க வேண்டும் என்று கேட்கின்றேன். அடுத்ததாக இந்த வடக்கு மாகாணத்தில் இருக்கக்கூடிய தொண்டர் ஆசிரியர்கள், உண்மையிலேயே கடந்த 10 வருடங்களுக்கு மேலாக இந்த தொண்டர் ஆசிரியர்கள், அதாவது யுத்தம் நடைபெற்று கொண்டிருந்த காலத்திலே போக்குவரத்து வசதி இல்லை, பொருளாதார தடை, இந்த இவ்வளவு நெருக்கடியான ஆசிரியர்கள் பற்றாக்குறை இருந்த காலகட்டத்தில் இந்த தொண்டர் ஆசிரியர்கள் தான் இந்த வடக்கு மாகாணத்தினுடைய கல்வியில் ஒரு பெரிய ஒரு பங்களிப்பை செய்திருந்தவர்கள். ஆனால் இன்றைக்கு எந்த விதமான ஒரு எதிர்பார்ப்பும் இல்லாமல் நாளாந்தம் தங்களுடைய காசை செலவழித்து போக்குவரத்துக்காகவும் உடுபுடவை உணவுக்காகவும் எரிபொருளுக்காகவும் இந்த தொண்டர் ஆசிரியர்கள் 10 வருட காலமாக எந்த எதிர்பார்ப்பும் இல்லாமல் தங்களுடைய கடமைகளை செய்து கொண்டிருக்கின்றார்கள். ஆகவே இவர்களுக்காக 1044 பேருக்கு நேர்முக தேர்வு செய்யப்பட்டு 675 பேர் அதில் தகுதியானவர்களாக தெரிவு செய்யப்பட்டிருக்கிறார்கள். ஆனால் தற்சமயம் 182 பேருக்கு தான் இந்த நியமனம் கொடுக்க இருக்கிறதாக அறிவிக்கப்பட்டிருக்கிறது. ஆனால் இன்றைக்கு மாகாண சபை ஒரு தீர்மானம் எடுத்து இந்த 182 பேருக்கும் கொடுப்பதற்கு மேல் 675 பேருக்கும் இந்த நியமனத்தை வழங்கும்படி கேட்டிருக்கின்றார்கள்.
මම අපේ මන්තුමාට මේ පැහැදිලි කිරීමක් කරන්න ඕනේ. මේ ස්වේච්ඡා ගුරුරුන් බඳවා ගැනීමේදී ගුරු සේවා ව්‍යවස්ථාව අනුව සුසුකම් තිබුණේ නැහැ. ඊට පස්සේ අපි ලොක් සටහන් තිබුණෙත් නැහැ. ලොක් සටහන් තිබුණේ 102ට දුන්නා. නමුත් අපි දැන් කැබිනට් පත්‍රිකාවක් දාලා තියෙනවා. ඒක ඉතුරු අයටත් අපි ලබා දෙනවා. ඒ නිසා ඉදිරි කාලේ ඉතුරු අයට ලබා දෙනවා. අර බැරි වුණේ අර ගුරු සේවා ව්‍යවස්ථාව අනුව බඳවා ගැනීමේ පරිපාටියෙන් පරිබාහිරව කරන්න බැරි නිසා. නමුත් අවසානයේ තීරණය කරනු ලැබුවා ඒගොල්ලන්ටත් ලබා දෙන්න මේ ගුරු හිඟය නිසා.
නන්දි. உண்மையிலே அவர்களுக்கு அந்த நியமனத்தை வழங்குறதுக்கு நீங்கள் முன் வந்ததுக்கு உங்களுக்கு நன்றியை தெரிவித்து கொண்டு, அதேபோல் வடக்கு மாகாணத்திலே வந்து 315 ஆங்கிலம் மற்றது மீன்பிடித்துறை ஆலோசனை வழிகாட்டல் போன்ற ஆசிரியர்களுக்கான வெற்றிடங்கள் இருக்கின்றன. ஆகவே அந்த மாகாணத்திலே 82 பேர் அங்கே தகுதியானவர்களாக இருக்கிறார்கள். ஆகவே அவர்களையும் நியமிக்கிறதுக்கு நீங்கள் உரிய நடவடிக்கையை எடுக்க வேணுமென்றதை இந்த நேரத்தில் நான் அதையும் கேட்டுக்கொண்டு,
ஹானரபிள் மெம்பர் 2 மினிட்ஸ் போ.
அதேபோல் இலங்கை கல்வி நிர்வாக சேவையிலே 252 ஆளணி வெற்றிடங்கள் வடக்கு மாகாணத்திலே உண்டு. ஆனால் 86 ஆளணியினரே கடமையில் உள்ளனர். 2016 திறந்த போட்டி பரீட்சையிலே 10 உத்தியோகத்தர்களும் மற்றும் மட்டுப்படுத்தப்பட்ட போட்டி பரீட்சையிலே சித்தியடைந்த 90 பேரிலே 53 பேரும் தற்போது வடக்கு மாகாணத்திலே நியமிக்கப்பட்டுள்ளனர். ஆகவே இலங்கை கல்வி நிர்வாக சேவையிலே 103 ஆளணிகள் தேவைப்படுகிறது. ஆகவே இந்த வடக்கு மாகாணத்தில் இருக்கக்கூடிய ஆளணிகள் பற்றாக்குறை, பதவி உயர்வு, சம்பள நிலுவைகள், இந்த போன்ற விடயங்களில் கௌரவ அமைச்சர் அவர்களை நீங்கள் கூடுதலான கவனத்தை செலுத்த வேண்டுமென்று கேட்டுக்கொண்டு, அடுத்ததாக இன்றைக்கு அந்த கல்வி அமைச்சுக்கு அப்பாற்பட்ட விஷயமாக இருந்தாலும் தற்சமயம் இந்த வவுனியா நகர பள்ளிவாசல் அருகாமையிலே சில கடைகள் மின்னொழுக்கு காரணமாக எரிய அதாவது தீப்பிடி தெரிந்திருக்கின்றன. ஆகவே இந்த தீப்பிடி தெரிந்த சம்பவமானது தமிழ் முஸ்லீம் மக்களுக்கிடையிலே ஒரு பதட்டமான ஒரு முருகல் நிலைமையை ஏற்படுத்துகிற சில போக்கை சில அரசியல்வாதிகள் செய்வதாக அங்கே இருக்கக்கூடிய தமிழ் இளைஞர்கள் கவலையோடு தெரிவித்திருக்கிறார்கள். போலீஸாருடைய முறைப்பாட்டின் ஆய்வின்படி வந்து அது ஒரு தற்செயலாக நடந்த ஒரு சம்பவம். ஆனால் தற்செயலாக நடந்த ஒரு சம்பவத்துக்கு அங்கே இருக்கக்கூடிய தமிழ் இளைஞர்களுக்கு மேல் பழியை போட்டு இரண்டு சமூகங்களுக்கு இடையிலேயும் ஒரு முரண்பாடு ஏற்படுகின்ற ஒரு நிலைமைகள் இருக்கிறது. ஆகவே பிரதி போலீஸ் மாதிபர் அதே மாதிரி போலீஸ் மாதிபர் அவர்கள் இந்த இடத்திலே மிக நிதானமாகவும் கவனமாகவும் இந்த பிரச்சனையில் கையாள வேண்டும். வெறுமனவே சந்தேகத்தின் பேரில் தமிழ் இளைஞர்கள் அழைத்து தண்டிக்கப்படுவதன் ஊடாக ரெண்டு சமூகங்களுக்கு இடையிலே ஒரு முரண்பாடுகள் ஏற்படக்கூடிய சூழ்நிலைகள் இருக்கிறது. ஆகவே அதையும் கவனத்தில் எடுக்க வேண்டும் என்று கேட்டு என்னுடைய உரையை முடிக்கிறேன். நன்றி.
ஹானரபிள் இம்ரான் மஹரூப்.
பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம். கல்வி, விளையாட்டுத்துறை, கலாச்சார அலுவல்கள் அமைச்சுகள் மீதான குழு நிலை விவாதத்தில் கலந்து கொண்டு உரையாற்றுக்கு கிடைத்தமைட்டு நான் மிகவும் மகிழ்ச்சி அடைகின்றேன். முதலிலே எங்களுடைய கல்வி அமைச்சர் கௌரவ அகில விராஜ் காரியவசம் அவர்களுக்கு நான் இந்த இடத்திலே நன்றி கூற வேண்டும். இந்த வருடம் எங்களுடைய என்னுடைய தொகுதியைச் சேர்ந்த ஒரு தேசிய பாடசாலைக்கான பெவிலியண்டுக்காக 13 மில்லியன் ரூபாவும், அதே போன்று ஸ்பெஷல் எடுக்கேஷன்ஸ் பில்டிங்காக 13 மில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்தமைட்டு நான் முதலில் அவருக்கு நன்றியை கூறிக்கொள்கின்றேன். கௌரவ சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, வருடா வருடம் ஆசிரியர்களுக்கு குரு பிரதீபா விருது வழங்கி கௌரவிக்கப்பட்டு வருகின்ற விடயம் உண்மையிலே வரவேற்கத்தக்க ஒன்றாக காணப்படுகின்றது. எனினும் இந்த விருது வழங்குதலில் சில மாற்றங்கள் செய்தால் சிறப்பாக இருக்கும் என்பது என்னுடைய கருத்தாக இருக்கின்றது. தற்போது இது ஆசிரியர்கள் லீவு எடுக்கின்ற அடிப்படையை முக்கியப்படுத்தி வழங்கப்படுகின்ற காரணத்தினால் சிறந்த பெறுபெற பெருபேர்களை பெற பாடுபடுகின்ற ஆசிரியர்கள் பாதிக்கப்படுகின்ற ஒரு நிலைப்பாடு இருந்து கொண்டிருக்கின்றது. அதற்காக கற்பித்தல் முறை அடிப்படை பெற்று பெறுபர்களை பெறுகின்ற அந்த செயற்பாடுகள், நிர்வாக ஒத்துழைப்பு போன்ற விடயங்களை கருத்தில் கொண்டு எதிர்காலத்தில் இந்த விருதுகள் வழங்குகின்ற சந்தர்ப்பத்திலே மாற்றத்தை ஏற்படுத்தி இவற்றையும் கருத்தில் கொண்டு இந்த விருதுகளை வழங்குகின்ற முறையை கௌரவ அமைச்சர் அவர்கள் முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே.
ஏ குருவருன்ட்ட அப்படி எவ்வளோங்க அகிமல் அக்கிரிமேதி நிவாடு பிலிபந்தோ சலக்கலபலன் எக்க நிர்ணாயக பமனாய் ஏகோலங்க இகனும் இகன்னியும் கிரியாவளி ஆதி போ நிர்ணாயக மத தமாய் அப்படி கரான் எக்க நிர்ணாயக பமனாய் நிவாடு வடியும் லபா நுகனியும்.
ஓம் ஸ்தூதி. அதே போன்று சபைக்கு தலைவிதாண்டு உறுப்பினர் அவர்களே, கல்வித்துறையில் மிக முக்கிய ஒரு இடமாக காணப்படுகின்ற எங்களுடைய மகரகம தேசிய கல்வி நிர்வாகம் காணப்படுகின்றது. இந்த நிர்வாக வளாகத்திலே பல குறைபாடுகள் காணப்படுவதாக அங்கு செல்லுகின்ற ஆசிரிய ஆலோசகர்கள் மற்றும் கல்வி அதிகாரிகள் கூறுகின்றார்கள். அங்குள்ள உள்ளக வீதிகள் மிகவும் சேதமடைந்த காணப்படுவதாகவும், அதே போன்று அவை புனரமைக்கப்பட வேண்டும் என்று வலியுறுத்தப்படுகின்றது. அது மட்டுமல்லாமல் அந்த வளாகத்திலே நீண்ட காலமாக பல வாகனங்கள் அங்கு நிறுத்தப்பட்டதாக அவர்கள் கூறப்படுகின்றார்கள். ஆகையால் அவற்றை அங்கிருந்து அகற்றுகின்ற அல்லது அதை ஒரு ஏழை விற்பனை செய்ய வேண்டிய ஒரு நிலைப்பாட்டுகளையும் அவர்கள் வலியுறுத்துகின்றார்கள். அது மட்டுமில்லாமல் அங்கு இருக்கின்ற மற்றைய வளங்களையும் கருத்தில் கொண்டு அவற்றை அதிகரிக்க வேண்டும் என்ற விடயத்தையும் அவர்கள் முன்வைக்குகின்றார்கள். ஆகையால் அந்த விடயத்திலும் கௌரவம் கருத்தில் கொள்ளப்பட வேண்டும் என்று நான் கூறிக்கொள்வதோடு, அது மட்டுமல்லாமல் தேசிய பாடசாலை நிர்வாகத்துக்கு ஒத்துழைப்பு வழங்குவதற்கு முகாமைத்துவ உதவியாளர்கள் மற்றும் அபிவிருத்தி உத்தியோகத்தர் போன்ற நியமனங்கள் வளங்கப்பட்டிருக்கின்றது. ஆனால் 1A, 1C போன்ற மாகாண பாடசாலைகளிலே இந்த நியமனங்கள் இல்லை. ஆகையால் தேசிய பாடசாலைகளை விட அதிகமானவர்கள் மாகாண சபை பாடசாலைகளிலே தான் கல்வி கற்றுகின்றார்கள். எனவே 1A, 1C போன்ற மாகாண சபைக்குட்பட்ட பாடசாலைகளிலும் முகாமைத்துவ உதவியாளர்கள் அபிவிருத்தி உத்தியோகத்தர் போன்ற நியமனங்கள் வழங்கப்பட வேண்டும் என்பதையும் இந்த இடத்திலே நான் கூறிக்கொள்கின்றேன். அது மட்டுமல்லாமல் நாட்டிலுள்ள தேசிய பாடசாலைகளில் நீண்ட காலமாக கடமையாற்றுகின்ற ஆசிரியர்களுக்கு இடமாற்றம் வழங்கப்படாத ஒரு நிலைப்பாடுகள் இருந்து கொண்டிருக்கின்றது. அதனால் இந்த இடமாற்றம் இதுவரையும் கிண்ணியா மத்திய கல்லூரியிலே நடைபெறாத ஒரு காரணமாக இருக்கின்றது. இன்னும் தொடர்ச்சியாக 10, 15, 20, 25 வருடங்கள் கூட இன்றும் அந்த பாடசாலைகளிலே பணிபுரிகின்ற ஆசிரியர்கள் இருக்கின்றார்கள். ஏன் கல்வி அமைச்சு ஆசிரியர் இடமாற்றத்தில் பாரபட்சம் காட்டுகின்றது என்ற ஒரு நிலைப்பாடுகள் இருந்து கொண்டிருக்கின்றது. ஆகையால் கௌரவ அமைச்சர் அதிலேயும் கூடிய கவனம் செலுத்தப்பட வேண்டும். பல விடயங்கள் எங்களுடைய பிரதேசத்திலே குறைகள் நிறைந்ததாக இருக்கின்றது. இந்த 4 விளாடிகளிலே இவற்றை கூறி முடித்துக் கொள்ள முடியாது. இருந்தும் என்னுடைய அந்த முழுமையான பேச்சினை ஹென்சார்ட் செய்யுமாறு நான் கேட்டுக்கொண்டு எனது உரையை முடித்துக் கொள்கின்றேன்.
தேங்க்யூ. ஆண்டவாள் முஜிபர் ராமன்
கௌரவ சபாபத்துமணி විශේෂයෙන්ම මේ අධ්‍යාපන අපේ අමාත්‍යංශයේ වැශේෂයේ කතා කියන අවස්ථාව ලබා දීමෙන් ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම අපි අධ්‍යාපන ඇමතිතුමාගේ අවධානයටත් එතුමා අධ්‍යාපන ඇමතිවරයා වශයෙන් පත් වුණාට පස්සේ විශේෂයෙන්ම අධ්‍යාපන අපේ යහපාලන ආණ්ඩුව යටතේ ප්‍රසංස්කරණ රාශියක් අපිට කරන්න එතුමාගේ කාල පරිච්ඡේදයේදී ඇති වෙලා තියෙනවා. මොකද අද ලෝකය දැනුමත් එක්ක ගමන් කරන ලෝකයක් තියෙන්නේ. ඒ දැනුමත් එක්ක දවස ගානේ වෙනස් වෙන ලෝකයක් අපි ඉස්සරහා අපි ඉන්නේ. ඉතින් මම හිතන්නේ අපේ දරු පරපුර විශේෂයෙන්ම අපේ ශිෂ්‍ය පරපුර මේ ලෝකේ දැනුමත් ලබාගෙන ඉදිරියට යන්න ඕනේ. එහෙම නැත්නම් අපිට මේ ලෝකේ යන වේගයත් එක්ක අපිට යන්න බැරි වෙනවා. ඉතින් මම හිතන්නේ මේ ශාස්ත්‍රය තුල අපි බලනකොට අධ්‍යාපන ශාස්ත්‍රයේ මේ රජයේ පත් වුණාට පස්සේ විශේෂයෙන්ම අපි අකිල විරාජ් කාර්යවසම මැතිතුමාගේ මේ නායකත්වය යටතේ අපිට පුළුවන් වෙලා තියෙන මේ ප්‍රසංස්කර කරන්න. ඒකේ විශේෂ දේ තමයි මම හිතන්නේ අපි අවුරුදු 13ක අධ්‍යාපනය අනිවාර්ය කිරීම දරුවන්ට ඒක ඉතාම අපස සාමාන්‍ය පෙළ වගේ විභාගවලදී එතනින් තමන්ගේ අධ්‍යාපන කටයුතු නවත්තන දරුවන් වෙනුවෙන් ඒක විශාල රුකුලක් වෙනවා. තවත් අධ්‍යාපනය ලබාගෙන ඔවුන්ගේ අනාගතය හදාගන්න ඉස්සරහට යන්න. ඉතින් ඒ වගේම ස්මාර්ට් පන්ති කාමර ඇති කිරීම මම හිතන්නේ ඒක විශේෂයෙන්ම නවීන ලෝකයක් එක්ක මේ තියෙන තාක්ෂණ දැනුමත් එක්ක අපේ දරු පරපුර ඉදිරි අනාගතයේදී ඒ තාක්ෂණයත් එක්ක පුහුණු කිරීම සඳහා මේ පටන්ගත් ව්‍යාපෘති ඇත්තෙම අපි අගයන්න ඕනේ. ඉතින් මම හිතනවා අද එතුමා මේ යන ගමනත් එක්ක ඒ දැනුම ලබාගෙන ලබන අධ්‍යාපනයක් ඊළඟට අනිත් පැත්තෙන් අපි නිපුණතා ලබන අධ්‍යාපනයත් එක්ක ඒකකහා සමහාන පුළුවන් ඒ ප්‍රතිසංස්කරණත් එක්ක අපි ඉදිරියට යන ගමනක් අපිට පේනවා. ඉතින් ඒකම එතුමාට පුළුවන් වෙලා තියෙනවා ඒ අධ්‍යාපන ශාස්ත්‍රයේ තියෙන යම් යම් අඩුපාඩු ඒ විදුහල්පතිවරු පිළිබඳ ප්‍රශ්න ඒ වගේම විශාල ගුරුහිඟයක් තිබුණා පහුගිය කාලේ ඒ ගුරුහිඟය මගහර ගැනීම නැවත ඒ ගුරුවරුන් සියලු පාසල් වලට ලැබෙන පරිදි යම් පත්වීම් ලබා දෙමින් අපිට පේනවා ඒ තියෙන සමතුලිතතාවයේ ඒ පහුගිය කාලේ අධ්‍යාපනය තුළ ඇතිවෙච්ච අසමතුලිතතාවය ඒ වගේම ඒ පරතරය සියලු පාසල් වලට එක හා සමානව තීන්දු තීරණ අරගෙන යන ගමනක් අපිට පේනවා. ඒ වගේම මම අධ්‍යාපන ඇමතුමාගේ අවධානයට යොමු කරන්න ඕනේ ඇමතුමනි අපිට කාලයක් තිස්ස දින ප්‍රශ්නයක් තමයි මේ කොළඹ නගරයේ තියෙන ළමයින්ට තමන්ගේ ජීවත් වෙන මේ නගරයේ ඇතුලේ තිබෙන ජාතික පාසල් වල තියෙන අවකාශ නොලැබීම. ඉතින් මං හිතනවා මේක ඉතාම පැහැදිලිවම සමහර පාසල් වල විදුහල්පතිවරු ඉතා ඕනකමින්ම මේ නගරයේ ඉන්න ළමයින්ට තමන්ට මේ පාසල් වලට ඇතුළත් කරන නැගීමේ යම් ව්‍යාපාරයක් කරනවා. ඒ එවුන්ට නිවාසවල තියෙන අයිතිය අපි දන්නවා මේ නගරය තුල හොඟාක් වලට නිවාසවල අයිතිය තියෙන්නේ නිවාස අමාත්‍යයට අමාත්‍යාංශයට අයිති නම් කාඩ් පතක් තියෙනවා එහෙම නැත්නම් UD එකට අයිති නම් UD කාඩ් පතක් තියෙනවා එතකොට මේ ලකුණු ලබා දීමේදී පළවෙනි වසරේට ලමුන් ඇතුළත් කිරීමේදී ඒ ක්‍රමයේදී හොඟාක් පාසලවල මේව පිළිගන්නේ නැහැ ඒවා ප්‍රතික්ෂේප කරනවා ඒ ලකුණම ලබා දෙන්නේ නැහැ. ඒ තුල මේ කොළඹ නගරයේ තුල ජීවත් වෙන දුවදරුවන්ට ජාතික පාසල් වලට ඇතුළත් වීමේ අවකාශය ඕනකමින්ම පෑරරින අවස්ථාවල් තියෙනවා. ඉතින් මං හිතනවා මං අමාත්‍යතුමාගේ ඉල්ලන
මන්තුමා තව විනාඩියක් තිබෙනවා.
මේ වගේ කරුණු කාරණා අපි රාශියක් අපි ඉදිරිපත් කරලා තියෙනවා. මං ඔබතුමාගෙන් ඉල්ලනවා පුළුවන් නම් අපිට අධ්‍යාපන අමාත්‍යාංශය හරහා යම් යාන්ත්‍රයක් හදන්න මේම අසාධාරණ වෙනට ලක් වෙන දරුවන් වෙනුවෙන් සාධාරණත්වයක් ඉෂ්ට කරන්න. මොකද මේ ළමයින්ට අභියාචනා අධිකරණයට යන්න බෑ. ශ්‍රේෂ්ඨ අධිකරණයට යන්න ලක්ෂ 20ක් ලක්ෂ 25ක් වේදන් කරන්න තරම් මුදල් ආර්ථික හයියක් මේ ළමයින්ට නැහැ. ඒ හින්දා මේ නගරයේ දරුවන්ව මේ නගරයේ තුල තියෙන දේවල් ඒ ළමයින්ට නොලබෙන තත්ත්වයක් පෞගේ කාලේ පුරාම ක්‍රියාත්මක වුණා. ඉතින් මං හිතනවා ඔබතුමාගේ නායකත්වයේ යටතේ අපි කරන මේ අධ්‍යාපන ප්‍රතිසංස්කරණ යටතේ මේ නගරයේ ඉන්න ළමයින්ටත් ඒ අවස්ථාව ලැබෙන්න ඕනේ කියන එක තමයි මම විශ්වාස කරන්නේ. ඉතින් මම හිතනවා ඔබතුමාට ඒක කරන්න පුළුවන්. ඒ වගේම අවසාන වශයෙන් අපි ඇමතුමාගේ තව දෙයක් තියෙනවා එතුමාට මැදිහත් වෙන්න කියලා විශේෂයෙන්ම අලුත්ගම තියෙන ගුරු පුහුණු විද්‍යාලය. ඒ පුහුණු විද්‍යාලයේ CWW කන්නංගර මැතිතුමා අධ්‍යාපන ඇමතිවරයා ඉන්න කාලේ ගොඩනගපු එක අද අර්බුද ගණනාවකට මුහුණ දීලා තියෙනවා යටිතල පහසුකම් ඒ වගේම ගුරු පුහුණු වීම් ලබා දෙන ආචාර්යවරු මදිකම ඊළඟට තවම කරන්නේ පාඨමාලා 3යි. මේ පාඨමාලා 3ට එහා ඒව යන්නේ නැව නැවතිලා තියෙනවා. ඉතින් මං හිතනවා ඔබතුමාගේ අවධානය යොමු කරලා අපිට විශාල සම්පතක් හැටියට තියෙන මේ අලුත්ගම ගුරු පුහුණු මධ්‍යස්ථානයේ නැවත ඔබතුමා මැදිහත් වෙලා ඒක ගොඩනගන්න. මොකද ඒක ඓතිහාසික මධ්‍යස්ථානයක් ඉතිහාසයක් එක්ක ගොඩනැගපු මධ්‍යස්ථානයක් එතුමා ඔබතුමාගේ අවධානය යොමු කරන්න කියලා කියමින් ඒ වගේම අවසාන වශයෙන් ළඟම පාසල අපි ඊටාම අගෙනවා. ඒ ළඟම පාසල වැඩසටහන සාර්ථකව ක්‍රියාත්මක වෙනවා. තවත් ඔබතුමාගේ අධීක්ෂණ යටතේ ඔබතුමාගේ මැදිහත් වීම යටතේ මේක අපිට තව ටිකක් අපිට ක්‍රියාත්මක කරගන්න පුළුවන් වුණා නම් මං හිතන්නේ මේක මන්දගාමි ස්වභාවය මේක නැති වෙලා මේක ටිකක් අපිට වේගෙන් ක්‍රියාත්මක කරන්න පුළුවන් කියලා විශ්වාස කරමින් ඒ වගේම අපේ ඒ අකිල කිරාජ් කාර්යවසම් අධ්‍යාපන ඇමතුමාට අපි සුබපතනවා. එතුමාගේ කාලයේදී මේ අධ්‍යාපන ශාස්ත්‍රයේ මේ විප්ලවය හා මේ වෙනස අපේ දුවදරුවන්ට ලැබෙන්න හා ඒ වාසනාව ලැබේවා කියමින් බොහොම ස්තුතියි.
ස්තුතියි ගරු නියල් ගලප්පති මන්තුමා.
ගරු සභාපතිතුමනි පාර්ලිමේන්තු ඉතිහාසයට වසර 70ක් ගත වෙනවා 2014 වසරට. ඉතිහාසයේ අලිත් ධාරා උසලා
ඔබට ප්ලීස් මුජිබර් රවමන් මන්තුමා මුලසුන ගන්න.
මම ඉතිහාසයේ යලි හාරා උසල බැලුවා හැම තැනම රාජ්‍ය ලේඛනාගාරටත් ගියා. ඒත් මට හමු වුණේ නෑ කිසිම රාජ්‍ය නායකයෙක් මෙතෙක් ඉදිරිපත් කරපු අයවැය ලේඛන 70 තුල කිවල බැලුවෙන් පස්සේදී ඇමතුමනි දළ ජාතික නිෂ්පාදනයෙන් 3% කවදාවත් වෙන් කරලා නැහැ අධ්‍යාපනයේ නංවන්න අධ්‍යාපනයේ ප්‍රගතියට. අදත් මා විශ්වාස කරනවා එහෙමයි කියලා. නමුත් අතීතයේ අමතක කරලා කතා කරන බන්දුළු ගුණතර මහත්මයලා අපේ හිටපු ඇමතුමා එතෙන්ට පස්සහරවලා එතුමා දරාපු වගකීම් දරාපු කාලෙත් මේ කටයුත්ත මේ විදිහට වක්කත් කරේ නැහැ කියන එක මම විශ්වාස කරනවා. ඒ නිසා දැන් කතා කරන්නේ කටින්ද වෙන කොහෙන්ද කියන එක සම්බන්ධයෙන් ගැටලුවක් තියෙනවා. එතුමා තමයි කිව්වේ මාසෙකට පවුලකට ජීවත් වෙන්න පුළුවන් කියලා රුපියල් 1500ෙන්. එහෙම හාස්කම් පාපු මහත්තුරු තමයි දැන් ඉතින් මේ දිව හැරෙන හැරෙන පැත්තට කතා කරන්නේ. මේක තමයි කියන්නේ අර විල්ලජ්ජා නැතිකම අධ්‍යාපන මතකට වඩා ලොකුයි කියලා. ඉතින් මම කියනවා අපේ අධ්‍යාපන මතුමාට මම ඔබතුමාට ටිකක් ආදරෙයි. ඔබතුමාලත් එදා විපක්ෂයේ ඉඳගෙන කතා කරලා කිව්වේ අපි කෑ ගැහුවා මේ අධ්‍යාපන ක්‍රියාවලියට මේ විදියට රාජපක්ෂ ආණ්ඩුවෙන් මුදල් වෙන් නොකරනකොට අධ්‍යාපන ක්‍රියාවලිය අවපක්ෂයට යවනකොට අනිවාර්යයෙන්ම දළ ජාතික නිෂ්පාදනයෙන් 6%ක්වත් අඩුම ගානේ වෙන් කරලා මේ ජාතියේ දරුවන්ට මග පෙන්වීම කරන්න කියලා. තමුන්නාසල අපේ සටන් වලට සහභාගි නොවුනට තමුන්නාසල පාර්ලිමේන්තු විපක්ෂකන විවේචනය කරා. අනිවාර්යයෙන්ම දෙන්න අපට බලය. අපි බලයට පත් වුණායින් පස්සේදී අපි අපේ පැත්තෙන් හැම අයවැලේකණයකින්ම වෙන් කරන 6%ක් අධ්‍යාපන ක්‍රියාවලිය ප්‍රගතිය කරා ගෙන යන්න. නමුත් දැන් වසර දෙකමාරක් වෙනවා මේ තුන්වෙනි අයවැලේකනේ ගරු ඇමතුමනි භාවිතාව නම් අවුන්සෙයයි. ඒ නිසා ඒ සම්බන්ධයෙන් මම හිතන හැටියට මීට වඩා අවධානය යොමු කරන්න වෙයි කියලා මම ඔබතුමාට ගෙන් ඉල්ලීමක් කරනවා. ඒ නිසා ඔබතුමාලගේ භාවිතාවද මුල් අතරම හෙළදරව් වෙලා ඉවරයි. මම විශ්වාස කරනවා අමාත්‍යංශයක වකීම් දරන අපේ ලේකම්තුමාලා ලේකම්තුමීලා ඉලදාරීන් ඒ හැම කෙනෙකුගේම වකීම් වෙන්නේ මොකද ඒ අය අපට වඩා අත්දැකීම් වලින් බහුලයි. විෂයපතේ පිළිබඳ පුතුල අත්දැකීමක් තියෙන ඒ අයට. ඒ නිසා ඒ අය කළ යුතු වෙන්නේ විෂය භාර අමාත්‍යවරයාට විශේෂයෙන් විෂය භාර අමාත්‍යලට සහ නියෝජ්‍ය අමාත්‍යවරයාට හරි මඟ පෙන්වීමක් කරලා අඩුපාඩුකම් කියා දීලා නිවැරදි මග ඔහු ගෙන යාමට මැදිහත් වීම තමයි ඔවුන්ගේ පරම යුතුකම වෙන්නේ. එහෙම නැතුව අමාත්‍යවරු කිව්වටින් ඉරට හඳයි කියලා ඔව්ව අන්න හඳේ රසුත් තියනවා කියලා පෙන්නක නෙවි ඔවුන්ගේ යුතුකම වෙන්නේ. ඒ නිසා අපි වකින් දරන කාලේ විශේෂයෙන්ම අපි ඔවුන්ගෙන් ඉගෙන ගත්තා. ඒ වගේම ඔවුන් අපිනුත් ඉගෙන ගත්තා. අවසානයේ අපි දෙගොල්ලොම එකතු වෙලා යහපත් ගමනක් ගියා කෙටි කාලයක් වුණත් එහෙම තමයි වියුත්තේ කියලා මා විශ්වාස කරනවා. අධ්‍යාපන ඇමතුමනි අපි දන්නවා මේ පෘථිවිය තුල ඕනම රටක ජීවත් වෙන ලොකු හෝ පොඩි වෙනස්කමක් නැතුව ඕන තරාතිරම කොට පත්තුකු සහ පත් වෙන සෑම් පුරවැසියෙකුටම ඒ අවස්ථාව හිමි කරගන්නේ ගුරු මවකගේ හෝ ගුරු පියෙකුගේ මඟ පෙන්වීම තුලින්. එහෙම නැත්නම් ඔවුන්ට ඒ ස්ථානට යන්න වෙන්නේ නැහැ කියන එක පිළිගන්න බෑ කියන එක මා විශ්වාස කරනවා. ඒ නිසා මෙන්න මේ මඟ පෙන්වීම ලබාපු අයට අපි විශ්වාස කරනවා හරිම අමාරුකමක් තියෙනවා. හරිම මාර්ගමක් තියෙනවා ඒ මඟ පෙන්වීම නැතුව ඉදිරියට යන්න. ඒ නිසා තමයි පෙඩ්‍රික් එංගල්ස් කියන මහා ප්‍රඥයා කියලා තියෙන්නේ මිනිසා කියන්නේ පරිශ්‍රණාත්මක සත්වෙක් කියලා. ඔහු කියනවා බොහෝ රටවල මේ தත්ත්වේ නැති වුණාට අපි විශ්වාස කරනවා ලංකාවේ ගුරු වෘත්තියට මේ වටිනාකම මේ ගරුත්වය නැති වුණාට ලෝකේ බොහෝ රටවල් වල මේ වටිනාකම උන්ට ලැබිලා තියෙනවා. ඒක නිසා ගුරු වෘත්තිය කියන්නේ ඉතාමත්ම විශිෂ්ට ඒ වගේම ශ්‍රේෂ්ඨ වෘත්තියක්. අපි සංචාරය කරපු ලෝකේ කිසිම රටක අපි දැක්කේ නැහැ දරුවන්ට උපකාරක පන්ති තියෙනවා, ටියුෂන් පන්ති නැහැ. ඇයි එහෙම වෙලා තියෙන්නේ? ඒ රටවල් වල අධ්‍යාපන ක්‍රියාවලිය දරුවන් ලැබිය යුතු අයිතියක් ලෙස පිළි අරගෙන වරප්‍රසාදයක් දෙවි අයිතියක් ලෙස පිළි අරගෙන ඒ රටේ ආර්ථික සමාජ දේහය පෝෂණය කරන ආයෝජනයක් විදියට මේ අධ්‍යාපන ක්‍රියාවලිය ගෙනියනවා. ඒ නිසා අපි විශ්වාස කරනවා වෙනස් නොවන නමුත් කාලීනව සංවර්ධනය වන ප්‍රතිපත්තියක් ඕන මාණ්ඩුවකට හැම සේත්කටම තියෙන්න ඕන. නමුත් අපි කනගාටු වෙනවා අදත් අපේ රටේ කිසිම පාලකයෙකුට කිසිම ආණ්ඩුවකට වෙනස් නොවන නමුත් කාලිනව සංවර්ධනය වන ප්‍රතිපත්තියක් කිසිම අමාත්‍යංශයකට කිසිම සේත්කට නැහැ. අධ්‍යාපන අමාත්‍යංශයටත් ඒක එසේම කියන එකයි මා විශ්වාස කරන්නේ. ඒ වගේ මා කියන්න ඕන අපි දැක්කේ ඒ සංචාර කරපු කිසිම රටක ටියුෂන් නැහැ. ඇයි අපි රටේ ටියුෂන් තියෙන්නේ? මෙන්න මේක බරපතල ගැටලුවක්. දොබතුමා දන්නවා ටියුෂන් පන්තිකට යන්න ඕන අධ්‍යාපන ක්ෂේත්‍රය කියන්නේ පන්ති කාමරය තුළ අපට උගන්වන්න නැති විෂයන් ඉගෙන ගන්නද? පන්ති කාමරය තුළ උගන්වන්න නැති විෂයන් ඉගෙන ගන්න තමයි අපි ටියුෂන් යන්න ඕන. නමුත් අපේ පන්ති කාමර තුළ අපට අධ්‍යාපනය දෙනවා සයන්ස් සේවා, එහෙම නැත්නම් ආර්ට් සේවා, ගුවස් සේවා, මොන හරි ආකාරයෙන් අපට ඒ අධ්‍යාපනය දෙනවා. නමුත් අපේ දරුවෝ ඒ අධ්‍යාපනයෙන් බැහැර වෙලා ටියුෂන් යනවා. ඇයි එහෙම යන්නේ? එහෙම යන්නේ එහෙමනම් ඒ අධ්‍යාපන ක්‍රියාවලිය තුළ යම් ආකාරයක තියෙනවා අඩ්ඩුඩුකමක්. ටියුෂන් ගුරුට අධ්‍යාපනය දෙන ගුරුවරයා මොකද කරන්නේ? ගුරුවරයා පන්ති කාමරේ ඒ විෂයබද්ධ යම් ප්‍රමාණයක් ඒ විෂයන් උගන්වලා එයා හවස කියනවා එන්න කියලා ඉවරලා පන්තියට එන්න කියලා කියනවා. ඒ නිසා අපේ අධ්‍යාපනය විනාශ වෙලා තියෙන්නේ මෙන්න මේ හරි හැටි අධ්‍යාපන ප්‍රතිපත්තියක් ක්‍රියාත්මක කරමින් යුගයට අවශ්‍ය අධ්‍යාපන ක්‍රියාවලියක් අපේ දරුවන්ට නොදීම නිසා කියන එකයි මා විශ්වාස කරන්නේ. ඒ නිසා පාසල් පද්ධතිය තුළ උගන්වන නැති විෂයන් අපි ඉගෙන ගැනීමට ඒ තැන්වලට ගියත් මා විශ්වාස කරනවා අපට එහෙම යන්න වෙන්නේ ඒ අධ්‍යාපන ක්‍රියාවලිය සම්පූර්ණ නොවීම නිසා. ඒ නිසා අපි කියන්න ඕන ඔබතුමාට අධ්‍යාපන ක්‍රියාවලිය හදාරන්න ඒ ළමයි ගියාට පස්සේදී ටියුෂන් පන්තියට ඒ ටියුෂන් පන්තියේදී ඒ ගුරුවරයා දකින්න ළමයි තමන්ගේ පන්ති කාමරයේදී ගුරුවරයා දකින්න ළමයි ඇහැට පේනවා. නමුත් අර ටියුෂන් පන්තියට ගියාට පස්සේදී ඒ ගුරුවරයාගේ පන්තියේ ළමයි 1000යි 2000යි එයා කතා කරන්නේ ලවුඩ් ස්පීකරෙන් ළමයි ගුරුවරයා දකින්න නැතුව අහනින් ඉන්නවා එයා කියන දේ. මෙන්න මේක තමයි අද අපේ අධ්‍යාපනයේට ඇත් වෙලා තියෙන මහා වින්නහිය. ඒ නිසා මේ සම්බන්ධයෙන් ඔතුමාලගේ අවධානය යොමු කරන්නයි කියලා මම විශේෂයෙන්ම ඉල්ලීමක් කරනවා. මම ඔබතුමාගේ අවධානයට යොමු කරනවා මේ උපාධාරීන්ට ගුරුපත් වීම දීම පිළිබඳව. දැන් උපාධාරීන්ට ගුරුපත් වීම දීමේදී ගුරුවස්ථාව 90 නම් ඒ අයට පවත්වන්න සිද්ධලා තියෙනවා තරග විභාගයක්. මේ තරඟ විභාගයේ පැවැත්වුවත් අමාත්‍යමනි ඔබතුමා දන්නවා ඒ තරඟ විභාගයට ඉදිරිපත් වෙනව ඒ අය උනත් අපි අධ්‍යාපන බලධාරීන්ගෙන් ඇහුවට පස්සේදී ඇයි මේ අයට විභාගේ පාස් උනත් ඒ පත්වීම් දෙන්නේ නැත්තේ කියලා එතුමල කියනවා පුරප්පාඩු තියෙන 100යි නමුත් ඉල්ලනව 1000ක්. ඒ නිසා අපට සිද්ධ වෙනව අනිවාර්යයෙන්ම තරඟ විභාගයක් තියලා මේ අයට නිශ්චිත ලකුණු මට්ටමට ගෙනල්ලා එයාට ඒ පත්වීම් දෙන්න කියලා. නමුත් මේක අපි දකිනවා ඇත්තෙන්ම අසාධාරණයක්. මොකද අපි උපාධාරී ගුරුවරු වශයෙන් ඒ පත්වීම් ගනිද්දී අපට තිබුණේ නැහැ මේ වගේ තරඟ විභාග. ඒත් මේ පුරප්පාඩු මේ විදිහටම තිබුණා. ඒ නිසා අපි විශ්වාස කරනවා මෙන්න මෙතනින් වෙනස් වෙලා ඒ අවස්ථාවයන් අනුව එහෙම විභාග තියන්නේ නැතුව ඒ උපාධි ගුරුරුන්ට පත්වීම් ලබා දීලා ඔවුන්ට අඩු ගානේ මාසක දෙකක හරි ඒ සේවස්ත පුහුණුවක් ලබා දීලා ඒ පන්ති කාමරයට උන් යවනෝ නම් ඔවුන්ට පුළුවන්කම තියෙනවා ඕනම විෂයකට ඉගෙනගෙන උගන්වීමේ ක්‍රියාවලියේ යෙදෙන්න. නමුත්
ඒක අපිට කරන්න පුළුවන්කමක් නැහැ. මොකද පුරප්පාඩු වලට තමයි අපි ගැසට් කරන්න ඕනේ. ඊට පස්සේ එහෙම නොවලා විභාගයක් තිබුණොත් ගුරු ව්‍යවස්ථාව අනුව ගත්තොත් ඊට පස්සේ ඕක එක එක මැදිහත්වීම් වෙන්න පුළුවන් සමහර දේශපාලන මැදිහත්වීම් වෙන්න පුළුවන් මේ කාලෙ මේ අනාගතේ හරි මේ නිසා අපිට කරන්න පුළුවන්කම තියෙන්නේ මේ විභාගයක් තියලා පුරප්පඩවට ගන්න එක ඕනනම් අපිට මේ විභාගයෙන්ම ආයෙ පුරප්පඩව දෙනකොට එතනින් තව ඊළඟ ලකුණෙන් ගන්න පුළුවන්
නැවත මෙහෙම දැන් සිද්ධ වෙන්නේ එක නෙවිනේ දැන් ඇත්තටම දැන් ඔබතුමාලා වසරෙන් වසර ඒ ගුරු පුරප්පාඩු හරියට හඳුනගෙන ජාතික මට්ටමින් වසරෙන් වසර මේ විදියට බදවා ගැනීම කරන ඕනම් මා විශ්වාස කරනවා අවමශයෙන් හරි මේකට උත්තරයක් ලැබෙයි කියලා. එහෙම කරන්න නැති වෙනකොට සිද්ධ වෙන්නේ මොකද්ද? විශාල ප්‍රමාණයක් ගොඩ ගැහෙනවා.
ඒ ප්‍රශ්නේ.
ඒ නිසා ඒගොල්ලන්ගේ වයසත් යනවා. ඒ නිසා ඒගොල්ලන්ගේ අවස්ථාවලුත් නැති වෙනවා.
ඒ ප්‍රශ්නේ.
අධ්‍යාපන වේදී උපාධිය සමත් කරපු ගුරුවරයෙකුට උගන්වන්න තියෙන්නේ ගුරු වෘත්තිය විතරමයි. ඉතින් ඒ නිසා දැන් ඒ අයට සමහරලාට අධ්‍යාපන වේදී උපාධිය ලබා ගන්නකොට 35 වුණේ නැහැ. නමුත් ඒ ගුරුපත් වීම ලබා නොදීපු නිසා දැන් 35ට වැඩි.
ගරු මන්තුනේ මට ඔව් බඩ තේරෙන ඔබතුමාගේ ප්‍රශ්නේ. නමුත් ප්‍රශ්නේ තියෙන්නේ ගුරුවරුන් වශයෙන් ගැනීමේදී අපිට ගන්න වෙලා තියෙන ඉහළම සුසුකම් තියනයි විතරයි. ඒ වගේම මම මේ අවස්ථාවේ කියන්න ඕනේ අපි උපාධාරීන්ට රැකියා දෙන වැඩපිළිවෙලක් අපි දැන් ඒ සකස් කරමින් යනවා. මමත් ඉන්නවා මේ ඒ සම්බන්ධයෙන් බාරව අපි සකස් කරලා ඉතාම ඉක්මනින් උපාධාරීන්ට රැකියා දෙන වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරනවා පුළුවන් තරම් ඉක්මනින්. අපි ඒකෙදී අර විශ්වවිද්‍යාලවල මේ අභ්‍යන්තර ශිෂ්‍යයින්ට ප්‍රමුඛත්වය දෙනවා ඊළඟට ගත්ත පන්ති සාමාර්ථ්‍ය අනුව ප්‍රමුඛත්වය දෙනවා ඊට පස්සේ බාහිර උපාධාරීන්ට ප්‍රමුඛත්වය දෙන විදිහට ක්‍රමවේදයක් හදාගෙන යනවා අපි ඉතා ඉක්මනින් ඒ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරනවා
දැන් එතුමනි මෙහෙමයි දැන් ඒ කටයුත්ත කිරීමේදී විශේෂයෙන්ම දැන් කලාපවල කොට්ටාසවල දිස්ත්‍රික්කය තුල පුරප්පාඩු තියෙනෝ නම් අපි විශ්වාස කරනවා අර පාසල් ලේකම් කොට්ටාස මට්ටම පදනම් කරගෙන ඒ කලාපවල පුරප්පාඩු තුනගේ කලාපවලටම ඒ කොට්ටාසවලටම ඒ දිස්ත්‍රික්කයේ ඇතුළතම ඒ අය පත් කරන්න ඕද එහෙම නැන් පස්සේදී අර පිටින් එන ගුරුවරයා යම් කාලයක් ඉඳලා ඔවුන් එතනින් ගියාට පස්සේදී දරුවන්ට ඒ විෂය දැනුම දිගට පවත්වාගෙන යන්න බැරි වෙනවා ඒ නිසා අර විදියට කරා නම් ඒක යම් ආකාර ඵලදායකයි කියලා මම විශ්වාස කරනවා
ආරම්භ කරන්න යන්නේ කෙලින්ම පාසලේ තියෙන පුරප්පාඩුව ගැසට් කරලා ඒ පාසලටම බදවා ගැනීම ක්‍රමවේදයක් අනුගමනය
කරන්න. හරි. ඒ නිසා ඒ සම්බන්ධයෙන් මා කියන මැදිහත් වෙන්න කියලා. ඒ වගේ මා ඔබතුමාගේ අවධානය යොමු කරනවා මේ ශිෂ්‍යත්ව සමත් ලකුණු ප්‍රමාණ සම්බන්ධයෙන් මොකද 2006 වසරේදී ගරු ඇමතුමනි අපි මේ ශිෂ්‍යත්වේ පාස් වෙන ලකුණ වෙනම එකක්. ඒ වගේම ජනප්‍රිය පාසල් ගන්න ලකුණ වෙනම එකක්. ඒ වගේම දිස්ත්‍රික් ඒ ලකුණු වෙනම එකක්. ඒ නිසා අඩුම ගානේ මේ පොඩි දරුවන්ට මේ මනස පොඩි දරුවන්ට මනස මහා දියුණුවක දරුවන්ට ඇති වෙනවා මානසික බිඳවැටීමක්. ඒ දරුවන් අපි ඇහුවට පස්සේදී පුතේ ඔය ශිෂ්‍යත් පාසද කියලා පෙල් කියනවා. නෑ මෙන්න මේක නිසා මේ දරුවන්ගේ මේ පුංචි මනස අපි අනිවාර්ය රූපත් කරන්න ඕනේ. ඒ නිසා තමයි අපි සුහිල් ප්‍රේමජාන්තතුමා ඉන්දියද්දී අපි යෝජනාවක් ගෙනාවා. අපි කිව්වා මේ ශිෂ්‍යත්ව ලකුණ කියන්නේ විෂයන් දෙකට ලකුණු 70ක් ගත්තාන් පස්සේදී ඒ හැම දරුවෙකුටම ශිෂ්‍යත්ව සමත් කියලා ඒ දරුවෙකුට සහතිකයක් එවන්න කියලා. ඒ සහතික 2006 ඉඳලා 2014 දක්වාම ලකුණු 70ක් විෂයන් දෙකට ලබා ගත්ත දරුවෙකුට ලැබුණා මෙතුමා. නමුත් 2014 මාසෙදී මෙන්න මේක නතර කරලා තියෙනවා. ඒ නිසා දරුවන් මෙන්න මේකෙන් ලොකු අතහනකට පත් වෙලා තියෙනවා. නමුත් දැන් ඒ ලකුණු 70 ගන්න ඕන හැබැයි විෂයන් දෙකටමයි. එක ලකුණකට එක විෂයවල 50ක් අරගෙන අනිත් විෂයට 20ක් ගත්තට ඒ වගේ ළමයෙකුට මේ සහතික හම්බෙන්නේ නැහැ. ඒ නිසා මම ඉල්ලීමක් කරනවා මෙන්න මේ සහතික දිව නවත්තලා තියෙනවා. ඒ නවත්තු නිසා දරුවන් අසහනපත් වෙලා තියෙනවා. කරුණා කරලා අන්නේ ලකුණු 70 විෂයන් දෙක ලබා ගන්න තියෙන සෑම ළමයෙකුටම අධ්‍යාපන අමාත්‍යාංශයෙන් ඖෂධ සමත් කියන පදනමේ ඉඳගෙන සහතිකයක් ලබා දෙන්න ඒකේ දරුවන් ලොකු ආස්වාදයක්. මෙන්න මේ කටයුතු නතරලා තියෙන මේක ඔබතුමාගේ අවධානයටම කරනවා බලලා මේ කරන්නේ කියලා. ඒ වගේම මම කියන ඔබතුමාට සිට මෙන්න මේ ගුරු පුරප්පාඩු හරියට හඳුනා නොගැනීම නිසා අද ජාතික පාසල් වලට නිශ්චිත ගුරුමාරු ප්‍රතිපත්තියක් කාලීනව වෙනස් වෙන හදා ගන්න බැරි වෙලා තියෙනවා. ඔබතුමාට පුළුවන්කම තියෙනවා කොට්ටාසෙන් කලාපෙන් ඒ වගේම පලාතෙන් ඒ අධ්‍යක්ෂවරුන්ගෙන් විදුහල්පතිවරයාගෙන් ඒ ගුරුපුරප්පාඩු හඳුනගෙන විදුහල්පතිවරයා කපටිකමක් කරනවා නම් ඔහු උත්සාහ කරන්නේ තමන්ගේ ඉස්කෝලේ ගුරුවරුන්ගෙන් පුරව ගන්න. නමුත් ඒ ආත්මාර්ථකාමී හැඟීම යම් මාතකින් යම් ආකාරකින් වෙනසකට භාජනය කරන්න පුළුවන්. කොට්ටාස අධ්‍යාපන අධ්‍යක්ෂතුමා, කලාප අධ්‍යාපන අධ්‍යක්ෂතුමා, පළාත් අධ්‍යාපන අධ්‍යක්ෂතුමා ගිහිල්ලා ඒ ඉස්කෝලේ කාසාක්ෂි මැදිහත් වෙලා සොයා බලනෝ නම් හරි පුරප්පාඩු ප්‍රමාණය හඳුන ගන්න පුළුවන්කම තියෙනවා අපට. ඒම හරි පුරප්පාඩු ඒක හඳුනගෙන ඉන් පස්සේදී අපිට පුළුවන්කම තියෙනවා අඩුම ගානේ ජාතික පාසල් වල මෙතෙක්කල් අවුරුදු 15 20 ඉන්න ගුරුවරු එක තැන ඉඳවා එයා දිස්ත්‍රික්කය තුලත් මාරු කරලා නැහැ. එයා කලාප තුල මාරු කරලත් නැහැ ජාතික පාසල් තියෙන. ඒ නිසා මෙන්න මේ මේකෙන් ලොකු ගැටලුවක් මතුවලා තියෙනවා. දැන් හරි තමුන්නාසලා මේ ක්‍රියාවලියට අවතීර්ණ වෙච්ච එක අපි විශ්වාස කරනවා යහපත් දෙයක් කියලා. හැබැයි එතෙන්දී මතක තියාගන්න සාමාන්‍යයෙන් අවුරුදු 60න් ඉස්සම යනෝ නම් 57ක් වෙනේ ගුරුවරයා ඒ ජාතික පාසලෙන් මාරු කිරීමේදී යම් ආකාර ගැටලුවක් මතු වෙනවා. ඒ සම්බන්ධයෙන් ඔබතුමාලගේ අවධානය යොමු කරන්න. ඒ වගේම ඒ ගුරුවරයා ඒ දිස්ත්‍රික්කයේ තුලින් අපි දානෝ නම් වෙනත් ප්‍රදේශයකට පිට වෙනත් දිස්ත්‍රික්කයකට දානෝ නම් ඒ සම්බන්ධව පවා සැලකිලිමත් වෙන්නේ කියන ආධාරණ අපි මේ මොහොතේ කරනවා. ඒ වගේම ඔබතුමා ගාන්ධාරට යොමු කරන්න ඕන මෙන්න විද්‍යාපීඨ ගුරුවරුන්ගේ ප්‍රශ්නේ සම්බන්ධයෙන් 2015 මේ විද්‍යාපීඨ ගුරුවරු ඇමතිතුමනි පත්තිම් දුන්න මෙයාට. මේ පත්තිම් දීලිවරලා මේ අය උතුරු නැගෙන පළාත්වලට විශාල වශයෙන් යොමු කරා. මම උදාහරණයක් කියන හම්බන්තොට දිස්ත්‍රික්කයේ ගුරුවරියන් 30ක් විතර මේ විදියට හම්බන්තොට දිස්ත්‍රික්කයට අදාළ අය 30ක් විතර යොමු කරා උතුරු නැගෙන පළාත්වලට. මේවට භාෂා පස්සේ තිබුණා. අනිත් එක මේ අවුරුදු 30ට වැඩි තරුණයන් මේ ගුරුවරියන් සහ ගුරුවරුන්. ඒ නිසා ඒගොල්ලන්ට එතන පස්සේ බතු වුණා. මම ඔබතුමා හම්බුණා, අධ්‍යාපන ලේකම්තුමා හම්බුණා, කලාප අධ්‍යක්ෂතුමා හම්බුණා, ඒ වගේම මම නියෝජ්‍යන්තුමා හම්බුණා. හම්බලා මේක ගැන දිගින් දිගටම කතා බහ කරලා ඉවරලා ඉතාමත්ම අමාරුවෙන් මේක නිවැරදි කරගෙන ඒ අය නැවත වතාවක් හම්බන්තොට ප්‍රදේශයට අපි ගත්තා. මම විශේෂයෙන්ම ඒ මොහොතේ කිව්වා අපි ආසද්ද දිස්ත්‍රික්කයට මේ විද්‍යාපීඨ ගුරුවරු ලබාගෙන ඒ අය ආසද්ද දිස්ත්‍රික්කයට මාරු කරනෝ නම් එතකොට මේකේ යම් ආකාරයක අපට පුළුවන්කම තියෙනවා සහනයක් ලබා ගන්න. නමුත් මේ අවුරුද්දෙත් ඒ විදිහටම 2017 ඒ ගුරුපත් වීම දෙනකොට විද්‍යාපීඨ ගුරුන්ට ගුරු 5 දිනේ පිළිබඳව මම ඔබතුමාට දුන්න ලේඛනයක් පොළොන්නරුවට ඒගොල්ලෝ දාලා තියෙන්නේ.
ගරු ඇමතිතුමාට විනාඩියක් දෙන්න.
අදින් කියනවක ඇත්ත වශයෙන්ම විද්‍යාපීඨවලට බඳවා ගන්න ලබන්නේ ඉසට් ස්කෝ එකෙන් වැඩිම ලකුණු ගත්ත ප්‍රමාණය 90. එතකොට දිස්ත්‍රික් වශයෙන් බෙදන්න බෑ. එතකොට ප්‍රශ්නේ තියෙන්නේ ඒ විෂයන් 90 බෙදීමක් කිරීමේදී අපිට පුළුවන්කමක් නැහැ ඒ ඔය කියන විදිහට අල්ලපු දිස්ත්‍රික්කෙට දෙන්න. අපිට පුරප්පාඩු ඇති තැන් හොයා ගන්න ඕනේ. පුරප්පාඩු ඇති තැන් වලට ඒ වගේ දිස්ත්‍රික් වශයෙන් පළාත් වශයෙන් බෙදීමක් ඇති කරන්න බෙදලා යන විදිහට දෙන්න ඕනේ. සීමිත ප්‍රමාණයයි තියෙන්නේ. අපි පුළුවන් තරම් උත්සාහ කරා ඔය විද්‍යාපීඨ ගුරුපත් වීම දීමේදී එසේ කරන්න. නමුත් එසේ කිරීම ලේසි නෑ. ඊට පස්සේ තව කොහරි යන්න
වෙනවා. මං කියන්නේ මෙමයයි. දැන් හම්බන්තොට දිස්ත්‍රික්කය තුල ඒ දිස්ත්‍රික්කයේ අතුලත කලාපවල ජාතික පාසල් වල පුරප්පාඩු තියාගෙන
නෑ පුරප්පාඩු තියෙනවා.
දාන්නේ මේ
දැන් පුරප්පාඩු විශාල
නරුවට
නෑ 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 පුරප්පාඩු විශාල ප්‍රමාණයක් තියෙනවා. ගරු මන්තුමා පුරප්පාඩු තිබුණාට ප්‍රශ්නේ තියෙන්නේ විද්‍යාපීඨ වලින් පිටපෙන ප්‍රමාණය සීමිතයිනේ. දැන් අපි ඒකට දීර්ඝාන වැඩපිළිවෙල තමයි 3600 ගාන තිබුණ විද්‍යාපීඨ වලට බඳව ගන්න ප්‍රමාණය දැන් අපි 1000කට නැත්නම් 1000 ගානකින් වැඩි කරලා තියෙනවා. අවුරුදු දෙකක් ඇතුළත අපි 10000 දක්වා වැඩි කරනවා විද්‍යාපීඨ වලට බඳව ගන්න ප්‍රමාණය. එතකොට අනාගතයේදී එක්කෝ ගුරුවරයෙක් වෙන්නේ උපාධාරියෙක් නැත්නම් විද්‍යාපීඨ ඩිප්ලෝමාධාරියෙක්.
එතුමා ක්‍රමවේද සකස් වෙන්නේ නැත්නම් ඒක හරියන්නේ නැහැ කියලා මම කියන්නේ. ඒ නිසා මීට වඩා විනිවිද පේන සාදාන යුක්සහගතයකට යන්න මොකද හේතු වෙලා තියෙන්නේ? මොකද මේගොල්ලෝ ගුරුවරු විද්‍යට පිටපළාත්වලට ගියාට පස්සේ තියෙගොල්ලන්ට මානසිකත්වයක් නැහැ. ඒ නිසා ළමයින්ට උගන්වන්න වෙන්නේ අකුරු නෙවි. ඒක මම කියන්නේ. ඒ නිසා ඒ සම්බන්ධයෙන් සැලකිලිමත් වෙලා මීට වඩා විනිවිද පේන ක්‍රමවත් මේ ක්‍රියාවලියකට එන්නේ කියලා ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරනවා. ඒ වගේම විද්‍යාපීඨ ගුරුවරුන්ගේ පස්සේ මම මේ කතා කරේ. ඒ වගේම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා මේ විද්‍යාපීඨ වලින් පිටවෙන මේ විදේශ භාෂා ගුරු පිළිබඳව ගෞරව ඇමතුමනි 2015 අවුරුද්දේ මම ඔබතුමාට එක උදාහරණයක් කියන්නම්. 2015 අවුරුද්දේ මේ හම්බන්තොට දිස්ත්‍රික්කෙන් විද්‍යාපීඨයකට ආපු මේ අචේල කියන ඒ ගුරු මහත්මිය පත්වීමක් ලැබිලා එයා පත්වීම ලැබුණා. දැන් එයා මේ පත්වීම ලැබෙන්නේ ඉස්සර වෙලා ඉසුරුපාට ඇවිල්ලා අපේ අධ්‍යාපන ඇමතුමා, නියෝජ්‍ය ඇමතුමා, ලේකම්තුමා, අතිරේක ලේකම්තුමා, ජාතික පාසල් අධ්‍යක්ෂතුමා, ජේසහ කල්ලේකම්තුමා මේ සෑම කෙනෙක්ම හමු වුණා. හමු වෙලා මෙයා ඉල්ලුවේ මෙයාගේ පත්වීමයි ඉල්ලුවේ සබරගමු පළාතට. සබරගමු පළාතේ ජාතික පාසලට තමයි මෙයා මේ ඉල්ලීම කරේ. ප්‍රංශ භාෂාව තමයි මෙයාගේ විෂය. දැන් මෙයාට ඒ විෂය ඒ පාසල ලැබුණා. ඒ ලැබෙන ඉල්ලුව පාසල නෙවී. ඒ පාසල ලැබෙන්නේ ඉස්සර වෙලා ඔහු ඇලෝසියස් විද්‍යාලය, පර්කියුෂන් විද්‍යාලය, ඒ විද්‍යාල දෙකේම විදුහල්පතිවරු එක්කන් ආව එක්කන් ඇවිල්ලා ඉල්ලීමක් කරා. මේ අපේ පාසල් දෙකේ පංස භාෂාව තියෙනවා. පටන් අරගෙන ක්‍රමවත් පවත්වාගෙන යනවා. මේ නිමාඩු නිසා, ප්‍රසූති නිමාඩු නිසා ගුරුවරිය ගිහිල්ලා තියෙනවා. ඒ නිසා මේ පාසලට මේ ළමයා දාල් දෙන්න කියලා. නමුත් මේ සම්බන්ධයෙන් කිසිම ආකාරයක තුට්ටුවඩක්වත් ගණන් ගත්තේ නැති බලධාරීන් හරිම කනගාටුදායකයි. මේ ළමයට ව්‍යවස්ථා ලබා දුන්නේ නැහැ. මේ ළමයා දැම්ම කරවිට ජාතික පාසලට. ඒ ජාතික පාසලේ ඒ පංස භාෂාව නැහැ. පටන් ගන්න හැකියාවකුත් නැහැ. දරුවනුත් නැහැ. දරුවන්ගේ ඉංග්‍රීසි අධ්‍යාපනයේ සමත්කම ඉතාමත්ම අඩුයි. මේ ළමයා ගිහිල්ලා ඒ ජාතික පාසලේ වැඩ බාරගත්තා. බාරගෙන ඉවරලා විදුහල්පතිවරයාට කිව්වා මේ දරුවන් පරීක්ෂණ භාජනය කරන්න ඕනේ කියලා. ඒ දරුවෝ පරීක්ෂණ භාජනය කරා. ඒ දරුවන් කිසිම කෙනෙකුට 70%ක් ගන්න බැරුණා ඉංග්‍රීසි පේපර් එකෙන්. මොකද පංස භාෂා කරනකොට ඒ සමගාමීව ඉංග්‍රීසි අධ්‍යාපනයත් අනිවාර්යයෙන්ම තියෙන්න ඕන. නමුත් ඉල්ලීමක් කරා දිගින් දිගටම මම ඇවිල්ලා මේ සියලුම බලධාරීන්ගෙන් ඇමතුමාලගෙන් මේ අපරාධය කරන්න එපා. මේ ළමයා ඇයි විද්‍යාපීඨේ මේ ළමයට පංස භාෂාව ඉගැන්නුවේ? පංස භාෂා තියෙන පාසලට තමයි මේ ළමයා දාන්න ඕන මොන හරි පාසලකට. එතකොට තමයි සාධාරණයක් ඉෂ්ට වෙන්නේ කියලා. අවසානයේදී මේ මගේ ඉල්ලීම් පිට මාස 3ක් හොයකෝසන විද්‍යාලයට දැම්මා. නමුත් ආපහු අරගෙන මේ ළමයා කරවිට ජාතික පාසලේම දාගෙන ඉන්නවා. ඒ විදුහල්පතිවරයා ඉතාමත්ම ආත්මනෝමතික නොසන්දාල ක්‍රියාවක් කළ තින්නේ මේ ළමයාට පංස භාෂාව නැහැ. ඒ ළමයා පළමුව දැම්මා ඒ පාසලේ 80 සහතික ලියන ඒ කාර්යාලයට. දැන් මේ ළමයා නැවත වතාවක් ඉංග්‍රීසි භාෂාවට ගුරුවරු වැඩිපුර ඉන්දෙද්දී ඉංග්‍රීසි භාෂා උගන්වන්න මේ ළමයා දාලා තියෙනවා. ඒක නිසා මම ඉල්ලීමක් කරනවා කරුණා කරලා මෙන්න මේක නිවැරදි කරලා ඒ පර්ගේ උසෙන් එකට හරි නැත්නම් ඇලෝසියස් එකට හරි මේ දරුවට පංස භාෂාව ඒ දරුවන්ට උගන්වන්න අවස්ථාව ලබා දෙන්න කියන කාරණේ කිල්ලීම මම තමුන්නාසගෙන් කරනවා මේ මොහොතේ. ඒ වගේම මම ඔබතුමාට කියන්න ඕන හම්බන්තොට දිස්ත්‍රික්කයේ වීරගැටිය ප්‍රදේශයේ තියෙනම පාසලක් සිංගප්පූරු ජාතික පාසල, බාලිකා ජාතික පාසලක්. මේ සිංගප්පූරු ජාතික පාසලට පෝෂණ පාසල් තුනක් තියෙනවා. එකක් තමයි කැප්පිටියාව, අනිත් එක තමයි තිරාවල, අනිත් එක තමයි වීරගැටිය කෛස විද්‍යාලය.
තව විනාඩි 5ක් තියෙනවා ගරු මන්ත්‍රී.
මෙන්න මේ විද්‍යාල තුනේ 5 වසරට විතරයි තියෙන්නේ. මේ 5 වසරේ පිරිමි ළමයි ගහන ළමයි හැම කෙනෙක්ම ගන්නවා ජාතික පාසල වීරගැටිය රාජපක්ෂ මධ්‍යම විද්‍යාලයට. ඒ වගේම සිංගප්පූරු ජාතික පාසලටත් ගන්නවා. නමුත් 2016 වසරේ ඉඳලා ගරු ඇමතුමනි මේ කැප්පිටියාව කියන ඒ පාසලෙන් විතරක් පිරිමි ළමයි ගන්නවා ජාතික පාසල වීරගැටියට. ගැහැණු ළමයි පමණක් දාලා තියෙනවා සිංගප්පූරු ජාතික පාසලට. ගැටලුවක් නැහැ. ප්‍රශ්නේ තියෙන්නේ සිංගප්පූරු ජාතික පාසලේ තියෙන්නේ ඉංග්‍රීසි භාෂාවෙන් තියෙන 22යි, වීරගැටියේ තියෙනවා ඉංග්‍රීසි භාෂාවෙන් 25ක් තියෙනවා. එනිසා කැප්පිටියාවට දාපු ඒ ළමයි දෙන්නේ ගැහැණු 3 දෙනෙක් ඉල්ලීම කරා අම්මලා තාත්තලා මේ දරුවන්ට ඉංග්‍රීසි භාෂාවෙන් ඒ අධ්‍යාපනය කරන්න, ඉංග්‍රීසි මාධ්‍ය අධ්‍යාපනය කරන්න අපි දාන්න කියලා වීරගැටියට. නමුත් කනගාටුදායකයි කලාප අධ්‍යාපන අධ්‍යක්ෂවරයාට, කොට්ටාස අධ්‍යාපන අධ්‍යක්ෂවරයාට, විදුහල්පතිවරයාට තාමත් බැරුණා මේක නිවැරදි කරන්න අර දරුව සිංගප්පූරු ජාතික පාසලේම තියාගත්තා. මෙන්න මේක නිසා තමුන්වාසික අවධානය යොමු කරලා ඒ දරුවන්ට අර 25 ඉගෙන ගන්න ව්‍යවස්ථාව ලබා දෙන්නේ කියලා මා විශේෂයෙන්ම මේ මොහොතින් ඉල්ලීමක් කරනවා. ඒ වගේම උතුමා කතා කරා මට මතකයි මේ විදුහල්පති පත්තිම් දුන්න ආකාරය පිළිබඳව මා ඉක්මනින්ම අවසන් කරනවා. මෙන්න මෙතෙන්දි මේ සේනිධාරීන් පහුගිය දිනවල අධ්‍යාපන අමාත්‍යාංශයෙන් විදුහල්පති පත්තිම් දුන්නා. ඒ පත්තිම් දුන්නට පස්සේදී පළාත් පාසල්වල ගරු අධ්‍යාපන අමාත්‍යතුමනි ඉතාමත්ම නිඳිත විදියට තමයි පළාත් අධ්‍යාපන ලේකම්වරයාත් පළාත් අධ්‍යාපන අමාත්‍යවරයාත් හැසිරුණේ. හම්බන්තොට දිස්ත්‍රික්කයේ පාසල්වලට මේ සේනිධාරී ගුරුවරු යැව්වා. ඉතින් සේනිධාරී ගුරු යැව්වා. ගියාට පස්සේදී ඒ පාසල්වල සමහර පාසල්වල ඒ වෙනකොට වැඩබලන විදුහල්පතිවරු හිටියා. ඒගොල්ලන්ට උපාධියක් නැහැ, ට්‍රේනින් එකක්වත් නැහැ, මොකක්වත් නැහැ. ඒගොල්ල දේශපාලන කැචර්ලා මේ මිනිස්සු ගියාට පස්සේදී අම්ල තාත්තලා ළමයි කුපිත කරලා ඒ විදුහල්පතිවරුන්ට වැඩබාර ගන්න නොදී එළවලු දැම්මා. ඒ විදුහල්පතිවරු ආපහු ගියා කොහොත් කලාප කාර්යාලයට ගියාට පස්සේදී අධ්‍යාපන ලේකම්වරයා මොකද කරේ? අධ්‍යාපන ලේකම්වරයා කරේ අමතුමාගේ උපදෙස් පරිදි ඒ සේනිධාරී විදුහල්පති සේනි පාස් වෙච්ච ඒ අයට වෙනත් ඉස්කෝලේක දුන්නා උපවිදුහල්පතිකම්. මෙන්න මේ වගේ දේවල් තමයි කරේ. ඒ කියන්නේ පලාසභාවෙම තියෙන ප්‍රඥප්තියක් අරන් ඇවිල්ලා සේනියක් පාස් වුණු කෙනෙක් අනිවාර්යයෙන්ම විදුහල්පතිකමක් කළ යුතුයි. එහෙම නැත්නම් ඔහුගේ සේනිය තියෙන බැටු පහෝස් කරනවායි කියලා. එහෙම කියා බලධාරීන් ආසන්න මොකද්ද කරේ? අර පුජ්‍යලයට විදුහල්පති බැටු පහම් වෙනවා. විදුහල්පති සේනියට පහම් වෙනවා. විදුහල්පති බැටු පහම් වෙන්නේ නැහැ. මෙන්න මේ වගේ දේවල් තමයි යම් යම් පළාත්වල සිදු කරගෙන යන්නේ. ඒ නිසා ඉතාමත්ම නිඳිත විදිය කියනවා බාරගත් තමයි ඔය සේනිධාරීන් කෙනෙක්ගෙන් සිද්ධ වුණේ ඒ පාසල්වල. ඒ නිසා ඒ සම්බන්ධයෙන් තමුන්නාසික අවධානය යොමු කරලා කළ හැකි බලපෑම කළා. ඒ සේනිධාරී විදුහල්පතිවරුන්ට නියම ස්ථාන තියන්න කටයුතු කරන්නයි කියලා මම ඉල්ලීමක් කරනවා. අසාන වශයෙන් ගරු අපේ නාවින එමතුමනි මේ ඔබතුමාට ඉදිරිපත් කරලා තියෙනවා ගජ නංගම බෞද්ධ සංවිධාන එකමුතුව වෙනුවෙන් WWRU වික්‍රමසිංහ විදුහල්පති ගජනංගම මහාවිද්‍යාලයේ රිදිමැදියල්ල වයඹ සංගත අමාත්‍යකරු SP නාවින් මහත්මයා වාර්යපොළ ඔබ ඉල්ලීමක් කළා තියෙන කර්මාන්තපුරයක් ආරම්භ කිරීමට අවශ්‍ය ඉල්ලීමක් මේකේ තියෙන්නේ. ඔබතුමා විශේෂයෙන්ම මම ඔබතුමාට මේ ලිම එවන්නම් අවධානය යොමු කරලා මෙන්න මේ කටයුත්තට මැදිහත් වෙලා මේක සාර්ථක කරගන්න මේක ප්‍රදේශයේ ඒ දිස්ත්‍රික්කයේ ප්‍රගතියට දැඩි විදිහට බලපානවා. ඒ නිසා ඔබතුමා මෙන්න මේකට මැදිහත් වෙලා මේ කටයුත්ත කිරීමට ක්‍රියාත්මක වෙන්නේ කියන ඉල්ලීම කරමින් මම නියඳනවා.